પૂજ્ય બેનશ્રીના વચનામૃત બુલ નંબર 401 અને 402 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 68.
જ્ઞાનીનું પ્રેમનું વિભાવથી પાછનું વળી સ્વભાવ તરફ કરી દે. જ્ઞાનીના પરિણમનનો પ્રવાહ છે, એ પ્રવાહની દિશા વિભાવથી વિરુદ્ધ સ્વભાવ પ્રત્યે છે, અને તે પણ જરૂર એમ છે. સ્વાભાવિકપણે પરિણમનું સ્વરૂપમાં સ્થિર થતું, સ્વરૂપમાં જાણતું, સ્વરૂપમાં અંતર્મુખને ફરતું પરિણમન છે. જેમ પાણી ઢાળમાં સ્વાભાવિક રીતે ઢળે છે, ઉપર ચડાવવું હોય તો એના સાધનો ગોઠવવા પડે, પણ પાણીને નીચે ઢાળમાં લાવવા માટે સાધનો ગોઠવવા પડતા નથી. આપોઆપ સ્વભાવથી એ નીચે જાય છે. નિરાકુર શાંત ભાવે, શાંત નિરાકુર સ્વભાવમાં ફરવું એ જીવનો સ્વભાવ છે. એવું પરિણમન થવું તે જીવનો સ્વભાવ છે. એ સ્વભાવ જેના જ્ઞાનમાં આવ્યો છે, એ સ્વભાવ જેના શ્રદ્ધાનમાં આવ્યો છે, એવા જ્ઞાનીને એ પરિણમન પણ સ્વભાવમાંથી પ્રત્યેનું પરિણમન અને સ્વભાવના આધારે ઉત્પન્ન થયેલું પરિણમન સ્વભાવ તરફ ધરણવાળું, ધડકવાળું, વજનવાળું, રસવાળું થઈ જ રહ્યું છે. અલ્પ દોષ છે, સાધક દશામાં થોડો રાગ રહ્યો છે, અલ્પ દોષ છે, તે જ્ઞાનીનું પરિણમન રહ્યું છે મુખ્યપણે કહેવામાં આવતું નથી. મુખ્યપણે કહેવામાં આવતું નથી તેનું કારણ પણ એ છે કે મુખ્યપણે તેનું પરિણમન પણ નથી, તે તેનું મુખ્ય પરિણમન નથી. મુખ્ય પરિણમન તો સ્વભાવ પ્રત્યે વલણવાળું છે, એમાં જ્ઞાનીને રસ છે, અને બાકીનો વિભાવ છે એમાં જ્ઞાની નિરસ છે, એનાથી ઉપેક્ષિતપણે વર્તે છે. કેમ કે જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે. જે પરિણમન સાધક દશામાં ઉત્પન્ન થયું છે તેમાં પૂરેપૂરા તેવા જ પરિણામ થાય, પરિપૂર્ણ તેનું પરિણમન થાય, અથવા સ્વભાવમાં જે સ્થિરતા અલ્પ છે તે સ્થિરતા એવી થાય કે સંપૂર્ણપણે સ્વરૂપમાં ખરીને બહાર જ ન અવાય, સ્વરૂપમાં જ રહી જવાય એવી દશા માટે એમની ઉત્સુકતા છે. કેટલી ઉત્સુકતા છે એ બતાવવા માટે અહીંયા કલ્પે છે એવો શબ્દ રાખે છે. જેમ પાણી ન મળે ને પાણીની તૃષામાં કોઈના પ્રાણ જાય તો પાણી માટે કેટલો તલ્પે, એનો ઉપયોગ ક્યાંય બીજે લાગે નહીં, એમ બહારથી ખ્યાલમાં આવે. અહીંયા જ્ઞાનીનો ઉપયોગ બીજે જાય છે તો પણ ખરેખર જતો નથી એવી દિશામાં જાય છે, જાય છે પણ ન જાય એવી સ્થિતિમાં જાય છે. એટલે એને ક્યારે ન્યાય આપવા ખાતર એમ પણ કહેવાય છે કે જતો નથી, જાય છે પણ જતો નથી. એમ કહેવું તે જ્ઞાનની અંતરંગ અધ્યાત્મ સ્થિતિ બતાવવાનો એમાં ન્યાય રહેલો છે. કોઈ ઓછા અડકા ઓછાને વધારે બતાવવું એવો ત્યાં આશય નથી. પણ એ વિના જે ભાવ કહેવા ધારે છે તે કહેવાતો નથી, તેથી સ્પષ્ટ કરવા માટે એમ કહેવામાં આવે છે. કેમ કે જ્ઞાની તો નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ફરી જવા તલસે છે, પૂરેપૂરા એ ફરી જવા માટે તલસી રહ્યા છે, અથવા જ્ઞાનીનો એ ઉદ્યમ છે, એમનો પુરુષાર્થ છે કે સ્વરૂપમાં જ ફરીને રહે એવો એમનો નિરંતરનો પુરુષાર્થ વર્તે છે. એ પુરુષાર્થમાં ત્યારે જ્ઞાની પ્રમાદ કરતા નથી, નિષ્પ્રમાદપણે અર્નિષ્પણે એ ઉદ્યમમાં પુરુષાર્થમાં વર્તે છે. વળી એમ નથી કે આટલો ટાઈમ સ્વાધ્યાય કરવો અને પછી કાંઈ લેવા દેવા નથી, એમ નથી. એ કોઈ પીરિયોડિકલ વાત નથી કે આટલો એનો પીરિયડ છે પૂરો પૂરો થઈ જાય એટલે વાત કામ પૂરું થઈ જાય, એમ નથી. એમનું એ જીવન છે, પરિણમન છે એ જીવન છે, અને મુખ્ય પરિણમન છે એમનું જીવન છે ખરેખર. એટલે તેઓ નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા માટે તલસી રહ્યા છે. તેમાં આ ભાવ બધા એમના વિશેષ ભાવલાય છે કે આ વિભાવ અમારો દેશ નથી. પહેલા જ્ઞાની 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 કરીને લીધું, હવે પોતા ઉપર લીધું છે, શૈલી બદલાય છે કે આ વિભાવ અમારો દેશ નથી. જેમ કોઈ અજાણ્યો માણસ પરદેશમાં આવી ચડે, અજાણ્યા માણસો લાગણીહીન પણ જુએ, કોઈ સહાનુભૂતિ પણ દર્શાવે નહીં, એવા પરદેશમાં કોઈને રહેવું ફાવતું નથી, કોઈને રહેવું ગમતું નથી. વહેલાસર પોતાના દેશમાં જવા એ માગે છે. આ વિભાવ અમારો દેશ નથી, જો જ્યાં રહેવું છે તે દેશ છે એમ કહે છે. પોતાના દેશમાં નિવાસ કરે છે ને, તો પોતાને સ્વભાવમાં રહેવું છે એ એમનો દેશ લીધો છે, અને વિભાવ છે એ પરદેશ લીધો છે, પારકો દેશ છે. આ વિભાવ ભાવ છે તે અમારો દેશ નથી. ભલે અવસ્થામાં નહીં ઈચ્છતા હોવા છતાં, તે વિભાવ નહીં કરવાનો અભિપ્રાય હોવા છતાં, વિભાવની બિલકુલ મુદ્દલ ભાવના નહીં હોવા છતાં વિભાવ ઉત્પન્ન થાય છે, તો એના પ્રત્યે જરા પણ પોતાપણું કરવાનું અહીંયા બનતું નથી. આ વિભાવ ભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે ક્યાં વિચર્યા, જેમ કોઈ પરવશપણે પરદેશમાં જઈ ચડે ભૂલા પડીને, તો ત્યાંથી ત્યાં રોકાવાનો પ્રશ્ન રહેતો નથી, એને રોકાવાનો ભાવ ન હોય. ભૂલથી જડી જઈ ચડ્યા છે, ભૂલા પડીને આવી ગયા છે, એમ ગુરુદેવ તો કહેતા કે ક્યાં મહાવીરે ક્ષેત્ર, ક્યાં ભગવાનનું સાનિધ્ય, સાક્ષાત તીર્થંકર પરમાત્માનો સત્સમાગમ. સત્સમાગમ પણ કોનો, કે સાક્ષાત સિમંદર દેવનો સત્સમાગમ. અને ક્યાં જ્યાં કાળમાં અત્યારે અહીંયા ભૂલા પડીને આવી ગયા, ભૂલા પડીને આવી ગયા એમ કહેતા. આ અમારો દેશ નથી, અહીંયા અમે રહેવા માંગતા નથી. એ ક્ષેત્ર અપેક્ષાએ છે. અહીંયા ભાવને ક્ષેત્રની ઉપમા આપી છે. એ વિભાવ ભાવ છે, એ પરદેશ સમાન છે, પારકો દેશ છે. અને એ વિભાવ ભાવમાં અવાય છે, ભૂલથી ભૂલ છે, આવવા જેવું નથી ને અવાય છે. એમાં રૂચિથી રાચવું એ પ્રશ્ન જ્ઞાનીના પરિણમનને વિશે કલ્પી શકાય એવો છે. એ કલ્પના છે. ફુગાનીજી એક પત્રમાં લખ્યું છે ને કે જેને સાધર્મીઓનો સંગ પણ રૂચતો નથી તેના વિશે કુટુંબ પરિવારની માં વચ્ચે રહેવાની રુચિ સમજવી. કુટુંબ પરિવારમાં રહે છે ને જ્ઞાને તો એને રુચિ છે ત્યારે રહે છે ને. લખનાર તો એમ લખે છે તમે કેમ વર્ષોથી આ સોનગઢ આવતા નથી અને હું કુટુંબમાં પરિવારની વચમાં પીડ્યા છો. કુટુંબ પરિવારમાં પીડ્યા છો તમે તો આયા ગુરુ જેવા ગુરુ ગુરુદેવ બિરાજે છે, કેમ તમે જલ્દી જલ્દી અહીંયા આવતા નથી ને અહીંયા જ રહેતા નથી? એ છે કે સાધર્મીઓનો અસંગ દશાની જેની ભાવના છે એને સાધર્મીઓના સંગમાં રહેવાની ઈચ્છા નથી તો કુટુંબ પરિવારના સંગમાં રહેવાની ઈચ્છા હોય એ વાત કલ્પી શકાય એવી નથી. એ તો અન્યાય થાય છે, એને માટે ન્યાય છે. ભલે કુટુંબમાં રહે છે તો પણ એમના કુટુંબી તો હજી પણ કહે છે, અમારે પરિચય છે. ક્યાંય ઘરમાં કોઈની સાથે સેટ થાય ને દુકાને આવીને ઘરે કોવડો બંધ કરીને બેસી જાય, ક્યારે નીકળે કોઈ ભરોસો નહીં. ક્યારે બારણું ખુલે એનો કોઈ ભરોસો, કલાક બે કલાકે નીકળે ને ચાર છ કલાકે નીકળે. કોઈને ફાવે નહીં. રાગી જીવોને તો રાગ અરસ પરસમાં રગડાય તો ફાવે. રાગી જીવોને કુટુંબમાં પરસ્પરનો જે રાગ હોય છે એમાં તો અંદરો અંદર રાગ રગડાયને તો ફાવે. એને કોઈ રાગથી છૂટારે તો સાથે રહેવું ફાવે ને. આ ભળતા નથી, મળતા નથી, ધૂનમાં ને ધૂનમાં કોઈની આરે બોલતા નથી, આ તે કેમ ફાવે? ફાવે કે ન ફાવે પણ એ સહજપણે એમ થાય એમાં કોઈ કૃત્રિમતાનો સવાલ છે? અમને અહીં ગોઠતું નથી. આ પ્રદેશમાં અમે આવી ચડ્યા, રાગ અમને રૂચતો નથી, રાગ અમને ગોઠતો નથી. શાંત સ્વરૂપનો આસ્વાદ લેનારા અમે, શાંતિનો આસ્વાદ લેનારા એને આકુલતા કેમ ગમે? એને આકુલતા કેમ પોસાય? એને આકુલતા જીતી અમને અહીં ગોઠતું નથી. અરે અહીં અમારું કોઈ નથી. જેમ કોઈ આવું બને છે ને, નાની ઉંમરનું કોઈ બાળક છૂટું પડી જાય, ઘરના બદલે કોઈ બીજે લઈ જાય એને રોવે 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 રોવે. ક્યાંય કોઈ એને પોતાનું જો પોતાનું દેખાતું નથી, અને પોતાનું દેખાતું નથી એટલે ત્યાં એને ગમતું નથી. એને તો જ્યાં પોતાનું છે ત્યાં જવું છે, ભલે બીજી લાંબી સમજણ ન હોય તો, પણ જ્યાં પોતાનું છે ત્યાં જવું છે એમ વગર કયા એમાંથી સમજાઈ જાય કે ભાઈ આને કોઈ એના ઘરના ઘરના કોઈ મળી જાય એક પણ મેમ્બર તો આને શાંતિ થાય ને મિત્રાને શાંતિ થશે. અનેક પ્રકારના વિવિધ વિભાવ ભાવમાં રાગાદિ પરિણામમાં પોતાના સ્વરૂપથી વિરુદ્ધ ભાવ હોવાથી અહીંયા અમારું કોઈ નથી એમ દેખાય છે, જાણે કોઈ અમારું છે નહીં. બધા પારકા ભાવો દેખાય છે, કોઈ પોતાના ભાવ દેખાતા નથી. હવે ઓલા બહાર થી જોનારા એમ કે છે પણ રાગ કરે છે ને, જ્ઞાનીએ રાગ કર્યો એમ અમે જોયું ને, તમે એને જ્ઞાની કયો છો અમે કેમ માનીએ. પણ ભાઈ એની સ્થિતિ અંદરની જુદી છે, એનું અંતરંગ જુદું છે. બહારની દિશા શરૂઆતમાં ઓળખાય એવી ન હોય, એને ઓળખવી, ઓળખાય આવી એવી ન હોય એને ઓળખવી, એ વર્તમાન પાત્રતાની તૈયારી છે. એ વર્તમાન પાત્રતાનું સૂચક પરિણામ છે કે ઓળખાય એવા ન હોય એને એ ઓળખે. જ્યાં જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર આનંદ વીર્ય આદિ અનંત ગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. જ્યાં અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે ખરેખર, કે જ્યાં આત્માનું જ્ઞાન છે, નિર્મળ જ્ઞાન છે, નિર્મળ શ્રદ્ધા છે, નિર્મળ ચારિત્ર છે, નિર્મળ આનંદ છે, બધા ગુણમાં પવિત્રતા ભરેલી છે, ચોખ્ખા સ્પષ્ટ જે આત્માના આવા અનંત અનંત ગુણો છે, એવા ગુણો જે ક્ષેત્રમાં જે ભાવમાં રહેલા છે એ અમારો પરિવાર છે. અનંત ગુણ એ અમારો પરિવાર છે. બહારમાં એકલા દેખાતા હોય, મુનિ તો જંગલમાં બહારમાં એકલા રહે છે ને, કહે છે કે અનંત ગુણની વસ્તીમાં એ વસે છે. મુનિ ખરેખર એકલા વસતા નથી પણ અનંત ગુણની વસ્તીમાં વસે છે. આવી ગયું આપણે એ બોલાવી ગયો એકલા હમણાં જ ગયો. એકસો ચુમ્માલીસ પાને 388 નંબરનો બોલ છે. શરૂઆત બહારથી જોતા તો મુનિરાજ આત્મસાધના અર્થે વનમાં એકલા વસે છે, પણ અંદરમાં જોતા અનંત ગુણથી ભરપૂર સ્વરૂપનગરમાં તેમનો વાસ છે. શું કહે છે? બહારથી જોતા જાણે એકલા વસે છે વનમાં એમ લાગે, પણ અનંત ગુણથી ભરપૂર અનંત ગુણની વસ્તી છે એવા ગુણનગરમાં સ્વરૂપનગરમાં મુનિરાજ વસે છે. એમને જરા એકલાપણું એમાં લાગતું નથી. આ એકની હવે અનંત લીધા. શહેરમાં તો મર્યાદિત વસ્તી હોય લાખ કરોડની, આ તો અનંત ગુણની વસ્તી છે. અને એવા નિર્મળ ગુણ છે જે પોતાને સ્વભાવથી સ્વાય છે, જેને જોતા જેની અનન્ય રુચિ પ્રગટે, ગુણ તો રુચિ ઉત્પન્ન કરનાર છે. ગુણ છે એ શું છે? રુચિ ઉત્પન્ન કરનાર તત્વ છે. એવા અનંત ગુણના પરિવારની વચ્ચે રહેવું, કેમ કે તે અમારો સ્વદેશ છે. અમારો આ સ્વદેશ છે જ્યાં અમે રહીએ. વિભાવમાં ને રાગમાં રહીએ એ અમે જરા પણ ચાહતા નથી, જરા પણ ઈચ્છતા નથી. અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. આ દેશ પ્રેમ હોય છે ને લોકોને, એટલો દેશ પ્રેમ હોય છે. એમ કહે છે કે દેશ પ્રેમ માટે દેશ ખાતર માથા મૂકે, ભલે કોઈ ઘાત કરી નાખે, માથું કાપી નાખે, પણ દેશથી વિરુદ્ધ અમે જઈએ નહીં. એમ અહીંયા પોતાનો જે સ્વદેશ છે, અનંત ગુણનો પરિવાર જ્યાં છે, એવા સ્વરૂપની અમને રુચિ છે. અને અમારા પરિણમનની ગતિ પણ સ્વદેવ પ્રત્યે છે, સ્વસ્વરૂપ પ્રત્યે છે. એવા અમારા સ્વરૂપ સ્વદેશ તરફ અમે જઈ રહ્યા છીએ. પ્રતિક્ષણ ક્ષણે ક્ષણે અમારું પરિણમન વૃદ્ધિગત થતું થતું અમારા સ્વદેશ પ્રત્યે, અમારા સ્વરૂપ પ્રત્યે અભેદ થઈ રહ્યું છે. અને પરિપૂર્ણ અભેદ, પરિપૂર્ણ દિશા પ્રત્યે અમારા પરિણમનની ગતિ ચાલુ છે. એ ચાલુ છે એ બતાવવા કે છે કે અમે જઈ રહ્યા છીએ. પરિણમનને ચાલ આપી છે. ક્ષણ ક્ષણનું જે પરિણમન છે એ અનંત ગુણના નિવાસમાં ઠરતું જાય છે, જામતું જાય છે, સહજપણે જામતું જાય છે. કેમ કે શ્રદ્ધાન અને જ્ઞાનમાંથી એ સ્વરૂપ શું નથી. લોકોને શું છે કે બહારમાં કોઈ કામ કરે ત્યારે શરીર મન વચન કાયાના નો પ્રયત્ન દેખાય, રાગની અભિવ્યક્તિ થાય, તે દ્વારા રાગ ઉપસીને દેખાય, ત્યારે એ કામ કરે છે એમ લોકોને લાગે છે, જાણે આ કામ કરી રહ્યો છે. પણ કાર્ય એટલે શું? પરિણમનને કાર્ય કહે છે. જીવનું જે પરિણમન છે એના મુખ્ય ગુણ શ્રદ્ધાન અને જ્ઞાન છે. એ શ્રદ્ધાન જ્ઞાનના પરિણમન રૂપ કાર્યનો વિષય પોતાનું સ્વરૂપ છે, અનંત ગુણ નિદાન છે. એ અનંત ગુણના આશ્રયે શ્રદ્ધાન ને જ્ઞાનના પરિણમનનું કાર્ય પ્રતિ સમય થઈ રહ્યું છે. તેથી કરીને એનું સ્વરૂપ સ્થિરતા રૂપ જે ઠરવું, સ્વરૂપમાં ઠરવું, એની જે સ્વરૂપ સ્થિરતા એ શ્રદ્ધાન જ્ઞાનને કારણે કેળવાતી કેળવાતી વૃદ્ધિગત થતી જાય છે. આવું મોક્ષ માર્ગનું કાય અંદરમાં શ્રદ્ધાન જ્ઞાનનો વિષય પોતાનો શુદ્ધાત્મા નિજ પરમાત્મા હોવાથી સહજપણે થયા કરે એવો આત્માનો સહજ સ્વભાવ છે. કે આત્મા રૂપ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું થવું, શ્રદ્ધામાં સ્વરૂપ શ્રદ્ધાન થવું, સ્વરૂપનું શ્રદ્ધાન થવું, જ્ઞાનમાં આત્મજ્ઞાનનું સ્વસંવેદનપણે થવું, અને ચારિત્રમાં સ્વરૂપ સ્થિરતારૂપ ઠરવું, એવું જે સહજ પરિણમન તે આત્માનો સહજ સ્વભાવ છે. એમ થવું તે આત્માનો સહજ સ્વભાવ છે. જેમ પાણીને ઊનું કર્યું હોય અને ચૂલા કે ગેસ ઉપરથી નીચે ઉતારે તો આપોઆપ ઠરવું એનો સવાલ છે. ઠરવા માટે બીજો ચૂલો ગોઠવવો પડતો નથી કે આ ગરમ કરવાનો ચૂલો ને આ ઠરવાનો. આપોઆપ પાણી એના નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય છે, ભલે થોડો સમય લાગે, પણ ઠરવું એનો સ્વભાવ છે. ઠંડાપણું તે પાણીનો સ્વભાવ છે, ગરમપણું તેનો વિભાવ છે. એ વિભાવમાં કરવું 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 એવા ભાવની કૃત્રિમતા ઉભી થાય છે. સ્વાભાવિક કાર્યમાં કરવું 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 એવા કાર્યની એવું કરવાપણાની કૃત્રિમતા નહીં હોવા છતાં જો સ્વરૂપને શ્રદ્ધા જ્ઞાનનો વિષય સ્વરૂપ જ બને, શ્રદ્ધાનો વિષય અને જ્ઞાનનો વિષય જો સ્વસ્વરૂપ થાય તો સહજપણે સ્વરૂપ સ્થિરતારૂપ ઠરવું એવી સ્થિતિ પરિણામમાં આપોઆપ ઓટોમેટિક થાય. એ થાય છે, પણ એનો નિષેધ છે કે આદર છે એટલો સવાલ છે. થાય તો થાય, થાય એને કેમ થયા એ પ્રશ્ન નથી, પણ એ થાય એની સાથે આ જીવનો અભિપ્રાય શું કામ કરે છે એના ઉપર મોટી વાત, મોટી કિંમત છે. કે થવા જોઈએ એ મારે કરવા જોઈએ એવું જ્યાં સુધી એના અભિપ્રાયમાં છે ત્યાં સુધી રાગથી વિરુદ્ધ એવો જે વિતરાગ સ્વભાવ એનું જ્ઞાનનો અભાવ બતાવે છે. જેને કોઈ પણ રાગ કરવો જોઈએ એવો અભિપ્રાય વર્તે છે તેને વિતરાગ સ્વભાવ પોતે છે, અને પોતે વિતરાગ સ્વભાવી છે એને રાગ કરવો જોઈએ એવું એને માનવા જેવું થયું. એટલે કે એને વિતરાગ સ્વભાવી છે એવું માન્યું જ નહીં. જો પોતે વિતરાગ સ્વભાવી છે એવું માને, એ જીવ રાગ કરવો જોઈએ એમ ન માને, કેમ કે રાગ અને વિતરાગતા પરસ્પર વિરુદ્ધ છે. તો જેને શ્રદ્ધાનમાં વિતરાગ પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપનો સ્વીકાર છે એને સાધક દશામાં એની ભૂમિકા અનુસાર પૂજા ભક્તિનો રાગ આવે તો તે રાગ કરવા જેવો છે એવા અભિપ્રાયની સંમતિ એની હોય નહીં, અને છતાં થાય. અને એવો જે થાય રાગ, એના જેવો રાગ બીજા અજ્ઞાની જે એવો રાગ કરવા માંગે છે એને એવો ઊંચો રાગ હોય નહીં. રાગમાં ને રાગમાં રાગની કક્ષા જો જોવામાં આવે, તપાસવામાં આવે, તો રાગના કરવાના અભિપ્રાયથી જે રાગ થાય છે અને રાગ નથી કરવો એવો અભિપ્રાય હોવા છતાં જેને રાગ થાય છે એ બંનેના શુભ રાગમાં જ્ઞાનીનો નહીં કરવાના ભાવથી થયેલો રાગ સૌથી ઊંચો છે. અને જેને રાગ કરવો છે એને મેં આવો સારો રાગ કર્યો એવો રાગ મદ સાથે થયા વિના રહેશે નહીં. એટલે એનો રાગ ચોખ્ખો પુણ્યવાળો નહીં, એ પાપ મિશ્રિત રહેશે. અભિમાનના મિથ્યાત્વના પાપ મિશ્રિત શુભોપયોગ છે, અને એ શુભોપયોગનું પુણ્ય કરતા મિથ્યા દર્શનનું પાપ સૌથી મોટું છે એવું લોકો જાણતા નથી. જીવો એનાથી અજાણ છે, એટલે નાનું પાપ મટાડવા સૌ કોઈ પ્રયત્ન કરે છે અને મોટું પાપ મટાડવાનો પ્રયત્ન જોવામાં આવતો નથી. આ જગતમાં અજ્ઞાન જેમ જેમ સ્થૂળ થતું જાય છે, જેમ જેમ અજ્ઞાન વધતું જાય છે, તેમ તેમ આ પરિસ્થિતિ પુણ્ય પાપના વિષયમાં પણ જોવામાં આવે છે. એનો એક બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. ખાસ કરીને મુસલમાન લોકો વ્યાજને વ્યાજની કમાણી કરવાને પાપ માને છે. એમાં ખાસ કરીને જે લોકો મક્કા મદીનાની હજ કરી આવે એ લોકો હાજી કહેવાય છે. હાજી પછી વ્યાજ ન ખાય, બેંકમાં પણ વ્યાજે પૈસા ન મૂકે, કોઈ હા ડિપોઝિટ રસીદ કરીને વ્યાજ ન લીએ, કે એમાં વ્યાજના ખાતામાં વ્યાજુ ખાતે પૈસા ન મૂકે, લોન એકાઉન્ટ કે કોઈ આસામીને ત્યાં વ્યાજે પૈસા ન મૂકે. હોશિયારી બીજી રીતે કરે છે ભાઈ બધા, બેંકમાં બેલેન્સ રાખે એક ખાતે વગર વ્યાજી, અને બીજા ખાતે વ્યાજે પૈસા લે બેંક પાસે, વ્યાજ ભરે ખરા. કારણ કે કોણ વગર વ્યાજે પૈસા આપે? દુનિયામાં તો કોઈ વગર વ્યાજે પૈસા આપતો નથી. એ પછી ઇન્કમટેક્સમાં મજરે મળે, અથવા એક ખાતે પૈસા મૂકીને બીજા ખાતે એની ક્રેડિટ ઉભી કરે, એવી રીતે લાભ લે સીધું વ્યાજ. લાભ લે સીધું વ્યાજ ન ખાય, અને એ બહુ મોટું પાપ ને. હવે કોઈ એમ કહે જુઓ ભાઈ આ કોમ કેટલી બધી નીચી છે, વ્યાજ ખાવા જેવા, વ્યાજ ખાવું એ પાપ જરૂર છે, વ્યાજ ખાવું તે પાપ તો જરૂર છે, એ તો રડવાના કમાવાના ભાવ તમામ પાપ છે. સવારે જઈને દુકાન ખોલીને બેસવો એ કોઈ પુણ્યના પરિણામ છે ને? એ પાપ જરૂર છે. હવે કોઈ એવી રીતે દલીલ કરે કે જો આ એક વ્યાજ ખાવા જેવા નાના પાપને પણ આ લોકો કરવા માંગતા નથી, કેટલો ઊંચો સિદ્ધાંત એનો, તો એ ન્યાયની વાત છે. બીજા ઘણા મોટા પાપ કરે અને વ્યાજ ખાવા જેવા નાના પાપને ન કરે માટે ઊંચો થઈ ગયો, એ કોઈ ન્યાય સંગત વિષય નથી. એમ અશુભ ઉપયોગના પાપને તો છોડે કે મારે આ ન કરવું, મારે આ ન કરવું, આવું પાપ ન કરવું, આવું પાપ ન કરવું, આવું પાપ ન કરવું, પણ મિથ્યા દર્શનને છોડવાનો જે ઉપાય અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય, મહાન પાપને છોડવાનો ઉપાય, એ પ્રત્યે પોતે ઉપેક્ષિત રહે, એની કાળજી ન કરે, એની બેદરકારી રહે, તો તેથી કાંઈ એના શુભોપયોગનું કુંઠી જીવ ઊંચો થયો છે. એ મોક્ષ માર્ગમાં, ન્યાય માર્ગમાં અને મોક્ષ માર્ગમાં એવી ગણતરી થતી એમ કહે છે કે અમે હવે તો સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ, ક્ષણે ક્ષણે અમારું પરિણમન શુદ્ધિ, અમારા પરિણમનમાં શુદ્ધિ વૃદ્ધિગત થઈ રહી છે, અને પરિપૂર્ણ શુદ્ધિ પ્રગતિ એવી દશાએ, એવા માર્ગે, એવા પરિણમનમાં અમે વેગથી પ્રવર્તી રહ્યા છીએ, તેથી આ વિભાવ થોડો ઘણો અનિચ્છકપણે ઉત્પન્ન થાય છે, નિરક્ષિતપણે ઉત્પન્ન થાય છે, પરાણે ઉત્પન્ન થાય છે, અનિવાર્યપણે ઉત્પન્ન થાય છે, એ હવે રહી શકશે એ નહીં ટકી શકે. શ્રીમદજીએ તો ગાયું છે ને, સંયમના હેતુથી યોગ પ્રવર્તના, મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ એમાં સંયમનો રાગ સંયમના હેતુથી રહ્યો છે. બીજા જીવોની હિંસા ન થાય અને પોતે પણ પાપ પરિણામમાં ન પ્રવર્તે એવો જે સંયમ એનેથી મનવચન કાયાની યોગની પ્રવર્તના જીના આજ્ઞાપૂર્વક ભગવાન જીનેન્દ્રિય જેવો વ્યવહાર કર્યો છે, આજ્ઞાનો અર્થ એ છે કે એ અનુસાર પ્રવર્તીએ છીએ, તે પણ ઘટતી ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં એવો જે સંયમનો રાગ તે પણ ક્ષણે ક્ષણે ઘટતો જાય, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન, જો પોતાના નિજ સ્વરૂપમાં લીન થતા રાગની ઉત્પત્તિ ન થાય ને મનવચન કાયાના વ્યવહારમાં પણ આવીએ નહીં, એવો અપૂર્વ અવસર અમને ક્યારે આવશે એવી ભાવના ભાવી થાય. એવો અપૂર્વ અવસર અમને ક્યારે આવશે, આવા મુનિ દશામાં અમે ક્યારે વિચારશું કે જેમાં કોઈની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધનું બંધન અમને રહેશે, સંબંધનું બંધન તે પરાધીનતા છે કે સ્વતંત્રતા છે? આપણા ઘરમાં આપણે સ્વતંત્ર ખરા કે નહીં? ચોક્કસ પ્રકારના બંધન પૂર્વક રહેવાનું હોય છે, ગમે તેમ ફાવે તેમ રહી શકાતો કે બરાબર છે? એ પરદેશ છે, પરાધીનતા છે. એક જ દેહમાં બીજો દેહ નહીં થાય, ઋતુજ્ઞાનની નિર્મળતામાં નીચે ચોથે ગુણ સ્થાને આવું ભાઈશું છે એમને, હાથ નોંધમાં એકાગ્ય લખ્યું છે એમણે. પોતાની જે અંગત ડાયરી હતી એ ડાયરીની અંદર આ એક પદ એમણે લખેલું કે હવે અમને એવું જ્ઞાન વર્તે છે, એક ભાવ આના પછી છે એમને દેવનો, ત્યાર પછી જે મનુષ્ય ભાવ હશે તો ચરમ શરીરી હશે, અને એ ભાવમાં તો અમને મુક્તિ હશે. એક જ હવે ભાવ બાકી રહ્યો છે, પછી સ્વરૂપના સ્વદેશમાં જઈશું. આ સ્વદેશ સ્વદેશ આવે છે ને, જે મોક્ષ દશા છે એ અમારો સ્વદેશ છે કે જ્યાં રાગનો પરદેશ નથી. અહીંયા રાગને પરદેશ કહે છે, જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી અમારો રાગ પ્રત્યેનો અભિપ્રાય એવો છે કે અમે આ પરદેશમાં ક્યાંથી આવી ચડ્યા, ભૂલા પડી ગયા કે શું, ભૂલથી આવ્યા કે શું, અમે અહીંયા હરગીજ રહેવા માંગતા નથી. આ ભૂમિકાનો રાગ છે ને માટે બરાબર છે, માટે હરખાઈનો રગડો, ભક્તિનો ભાવ ભૂમિકામાં આવ્યો છે માટે બરાબર રગડીને રાગ કરો, એ અભિપ્રાય જ્ઞાનીને હતો. પોતાની શાંત નિરાકુર દશાને જે ઈચ્છે છે, નિરાકુર સ્વરૂપ પ્રત્યે જવા ઈચ્છે છે, તેમાં આકુરતાને સ્થાન નથી, આકુરતાને સ્થાન જ નથી, જરા પણ આકુરતાને સ્થાન આપવા માંગતા નથી. ભૂમિકા છે એટલો ટેકો દેવો કે નહીં, કે આધાર લીધો એટલે વાત પૂરી થઈ ગઈ, એને ટેકો દેવાય. જ્યાં જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર આનંદ વીર આદિ અનંત ગુણ સ્વરૂપ અમારો પરિવાર વસે છે, તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. સમ્યક દર્શન થયું, એક ભાવ કોઈને બે ભાવ કોઈને ચાર પાંચ ભાવ, એ એમ સૂચવે છે કે એના પરિણામની ગતિ સ્વરૂપ સ્વદેશ પ્રત્યે જવા માટે ચાલુ રહી છે, અને એ પરિણામ વૃદ્ધિગત થતું થતું પૂર્ણ થવા પ્રત્યે છે. એનું સ્વરૂપ છે એને એવા સ્વરૂપે જોવું જોઈએ. વર્તમાન રાગના અંશને મુખ્ય કરીને અન્યાય કરી શકાય નહીં. તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વદેશ સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાતે શું છે, જ્યાં બધા અમારા છે, તે વાત કરી છે કે ત્વરાથી એટલે જરા પણ ખોટી થયા વિના, રોકાયા વિના. ત્વરા એટલે ઉતાવળ. ઉતાવળ શબ્દ આપણે ચાલુ ભાષામાં વાપરીએ છીએ. ઉતાવળ શબ્દ, ઉતાવળે ઉતાવળે, જલ્દી જલ્દી, શીઘ્ર શીઘ્રપણે, આ ભાવના છે. કોઈ કૃત્રિમ પ્રયાસ નથી, ઉતાવળ કરવાનો કોઈ કૃત્રિમ પ્રયાસ નથી. સહજ પરિણમનની દશા હોવા છતાં ભાવનામાં તો એક સમયમાં પરિપૂર્ણ થવાતું હોય તો બીજો ભાવ કરવો છે એ પ્રશ્ન પણ કોઈ સાધકના અભિપ્રાયમાં હતો નથી. કોઈ સાધક ચરમ શરીરી હોય ને તે ભવે મુક્તિ એ જાય, કોઈ કલાકોમાં મુક્તિ એ જાય, ધ્યાનની એકાગ્રતા કરીને નહીં હોય, અંગીકાર કરી લીધી હોય અને અંતર્મુહૂર્તમાં કોઈ લીન થઈને મોક્ષ દશા પ્રાપ્ત કરે, કોઈને બે ચાર પાંચ ભવ લાગે, છતાં અભિપ્રાય બધાનો એક છે. કોઈના અભિપ્રાયમાં શિથિલતા છે એમ નથી. આત્મરા શબ્દ વાપરો કરે. સર્વ સાધકને ત્વરાથી પરિપૂર્ણ થવું છે એવી જ એમની પૂર્ણતાની ભાવના હોય છે અને એને જ પૂર્ણતાની ભાવના કહેવાય છે. પૂર્ણતાની ભાવના ભાવના તરીકે કદી અધૂરી નથી હોતી, ભાવના તરીકે પૂરેપૂરી ભાવના એની હોય છે. કોઈ એમ કે અમારી થોડીક ભાવના આવી હતી, થોડીક ભાવના આવી હતી, એ વાત વિરુદ્ધ વિષયમાં સંભવિત નથી. ભાવના તો એક તરફી હોય છે. સર્વ સાધકની પરિપૂર્ણ મોક્ષ દશાની પૂરેપૂરી ભાવના હોય છે. શીઘ્રપણે ત્વરાથી મોક્ષ જવાની ભાવના સૌની હોવા છતાં સર્વ સાધકોનો પુરુષાર્થ એક તરફો હોતો નથી. તેથી પુરુષાર્થની શિથિલતા અને મંદતા અને તીવ્રતા ઉપર મોક્ષની સ્થિતિ પણ નજીક અને મોડી આપોઆપ અવલંબિત છે. પુરુષાર્થને અવલંબિત એ સ્થિતિ છે, એ ભાવનાને અવલંબિત છે. ભાવના તો બધાની એમ જ હોય છે. અંતર્મૂર્તનો ટાઈમ હોય તો પણ એની ભાવના એવી છે અને બે પાંચ ભાવવાળાની પણ ભાવના તો અંતર્મૂર્તવાળા એકદમ લીન થઈ જાય છે. અંતર્મૂર્ત એટલે એક કલાકની અંદર બે ઘડીથી ઓછો સમય, એ ઉત્કૃષ્ટ અંતર્મૂર્ત છે. બે ઘડીથી અંદરનો સમય કાંઈ જ્ઞાન એ કલાક જેટલો સમય થાય છે એ ઉત્કૃષ્ટ અંતર્મૂર્ત છે. અને આંખનો પલકારો એ જગન્ય અંતર્મૂર્ત છે. છ આવલીને એક સમય એમ કહે છે એ જગન્ય અંતર્મૂર્ત છે. પણ એ જગન્ય અંતર્મૂર્તમાં અસંખ્ય સમય છે અને ઉત્કૃષ્ટ અંતર્મૂર્તમાં પણ અસંખ્ય સમય છે. એક એક સમય ગણીએ તો અસંખ્ય સમય છે, અનંત સમય ક્યાંય નથી. અને કોઈ જીવને પાંચ દસ ભાવ થાય તો પણ તે સાધકનો અસંખ્ય સમયનો જ કાળ છે. સાધકને અનંત સમયનો કાળ જ સાધક દેશાનો નથી. અસંખ્ય સમયનો કાળ છે, પછી અંતર્મૂર્ત હોય કે થોડાક ભાવ હોય, એનો અસંખ્ય સમય છે. અનંત સમય એને હોતા, અનંત સમય હોય તો અંત ન આવે એટલો સમય થઈ ગયો. સાધક દિશાને એટલો કાળ હતો, કેમ કે ભાવના અનુસાર જે પુરુષાર્થ વર્તે છે એટલી ભાવના લુખી નથી. ભાવના અનુસાર પુરુષાર્થ વર્તે છે અને એ પુરુષાર્થ અનુસાર એમને પૂર્ણ દિશા આવ્યા વિના રહેતી નથી. અહીંયા કહે છે કે અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને, આ મૂળ વતન છે, આ ચાર ગતિમાં ગમે ત્યાં જન્મ મરણ થાય તે કોઈ મૂળ વતન નથી. આ ઝઘડા કરે છે ને દેશ માટે, તો ચીન સાથે લડી લ્યો, ભારત અમારો દેશ છે. કોઈ દેશ, કોઈ આત્માનો કોઈ દેશ છે નહીં. બધા જન્મ મરણ કરીને ચારેય ગતિમાં ફેંકા ફેંક, જેમ મંટોળિયામાં તણખવાની ફેંકા ફેંક થાય છે, એ મિથ્યાત અને વિભાવના કારણે જન્મ મરણના ક્ષેત્રનો કોઈ મેળ નથી. એવી રીતે એના જન્મ મરણ થાય છે. ઘડી ક્યાં, ઘડી ક્યાં, ઘડી ક્યાં, ઘડી ક્યાં, જેમ રાગની ફેંકા ફેંક થાય છે એવી અહીં ભાવે થાય છે. ઘડી કુડીને રાગ ક્યાં જાય, ઘડી કુડીને રાગ ક્યાં જાય, એનો કોઈ મેળ નથી. એમ એની દ્રવ્યો ફેંકા ફેંક થાય છે. પછી જન્મ મરણમાં રૂને પીંજી નાખે એમ આત્મા પીંજાય છે દુઃખથી. એની જેને સ્વદયા આવે છે, અંદરમાં પોતાની દયા પહેલી આપેલા આવે છે, એ પ્રથમ જ રાગથી છૂટવાનો ઉપાય કરે છે. વિતરાગ માર્ગે જવાનો એ ઉપાય કરે છે. વિતરાગ માર્ગની એની ભાવના થાય છે ત્યારે એ ભાવનામાં એમ કહેવાય છે કે અમારે અમારા મૂળ વતનમાં જઈને વસવું છે, જ્યાં અમારા અનંત ગુણનું નિધાન છે, અનંત ગુણનો વાસ છે, એવા અમારા સ્વરૂપ સ્વદેશ સ્વદેશ છે, અમારું મૂળ વતન છે, અને એ મૂળ વતનમાં અમારે જઈને વસવું છે. જ્યાં બધા અમારા છે, બધા અમારા છે, ત્યાં કોઈ પારકો નથી, બધા અમારા જ છે. ત્યાં તો અહીંયા કોઈ અમારું નથી, ફેર એટલો છે. રાગમાં કોઈ અમારું નથી અને અંદરમાં જઈએ તો બધા જ અમારા છે, કોઈ પારકો નથી. જે અહીંથી દિલ્હીમાં જાય ને કોઈ ગુજરાતી મળે તો એને એમ થાય, એમાં કાઠિયાવાડ નો મળે તો, એમાં પાછો ભાવનગર નો મળે, એમાં એના લત્તા મારે તો એ મળે. અને અમેરિકા અને યુરોપના કન્ટ્રીમાં જાય ને ત્યાં પછી એને ભારતવાસી મળે તો એમ થાય કે અમારા મળ્યા. આ એમાં શું ભાવ રહ્યો છે? અમારાપણાનો જે ભાવ છે, જે મમત્વ છે, એ મમત્વ સ્વરૂપમાં કરવા જેવું છે. એમ કે છે કે આત્મામાં અનંત ગુણ છે ત્યાં બધા અમારા છે. આત્માની બહાર દશામાં જે રાગાદી છે, બીજા જળ પદાર્થો, કુટુંબ પરિવારના બીજા જીવો, એને તો આ જીવ, એમાં તો આ જીવનું કાંઈ પોતાપણું કરવા જેવું છે નહીં. પણ એની દશામાં ઉત્પન્ન થયેલો રાગ, એ રાગ પણ અમારો નથી એમ જાણી દે. એ પરદેશ છે, એ રાગમાં અમે નિવાસ કરવા માંગતા નથી, કેમ કે ત્યાં બધું પારકું છે, આ અમારું દેખાતું નથી. અમારી જાત વિતરાગ જાત, જ્ઞાયક જાત, જ્ઞાન સ્વરૂપે એવા અમે આત્મા, અમે કોઈ માણસ ફાણસ નથી. એમ કે છે સ્ત્રી પુરુષ તો નથી, પણ માણસ ફાણસ અમે કાંઈ છીએ નહીં. અમે જ્ઞાન સ્વરૂપી આત્મા છીએ, જ્યાં અનંત ગુણો નિવાસ કરે છે. ત્યાં અનંત ગુણો જે આત્માના છે એ બધા અમારા છે, અને એક રાગ નો કોણ ઉત્પન્ન થાય એ પણ અમારો, એની જાત બીજી જાત છે. રાગની જાત તો કદાચ છે, ખરેખર તો શું છે, વિતરાગ ભાવ તે સ્વજાત છે, સારી જાત છે, અને પેલી રાગની જાત છે તે કદાચ છે. આપણને કહેતો હલકી કોટી કદાચ, એટલે હલકી કોટી રાગ માત્ર હલકી કોટીના પરિણામ છે. વિતરાગ સ્વભાવને ઘાત કરનારા એ ભાવ છે, તેથી વિતરાગ માર્ગમાં ક્યાંય પણ એનું કરવું કરાવવું અનુમોદવું વિતરાગ માર્ગને વિશે તો નથી, અને છે હોય તો તે વિતરાગ માર્ગ રહેતો. આ સિદ્ધાંત છે ત્રણેય કાળનો, આ વિતરાગી સિદ્ધાંત છે. ભગવાન પણ એમ કહે છે કે ભાઈ અમે વિતરાગ થયા, અમારી જાત અમે પ્રગટ કરી, તું પણ અમારી જાતનો છો, અમારા પ્રત્યે રાગ ન કર. અમારી આ આજ્ઞા છે કે અમારા પ્રત્યે રાગ ન કર. અમે કદી એવું કહ્યું નથી, કહેતા નથી કે તું મારો ભક્ત છો અને હું તારો ભગવાન છું, એવું અમે કદી કહેતા નથી. અમારી દ્રષ્ટિ તો સૌને ભગવાન તરીકે જોવાની આમ છે. આનંદ ગંગીનું પદ ગુરુદેવ બહુ કહેતા, શુદ્ધ સત્તા એ સૌને પહેંચતા હો લાલ. શુદ્ધ સત્તા એટલે ભગવાન સ્વરૂપે આત્માની જે હૈયાતી છે, અંદરમાં સ્વરૂપે જે હૈયાતી છે, એ સર્વજ્ઞ વિતરાગ દે. આપ તો બધાને ભગવાન તરીકે જુઓ છો એમ અમને લાગે છે, અમે પણ આપને એમ જોઈએ છીએ. અમે એમ આપને નથી જોતા કે આપ ભગવાન છો અને બીજાને ભક્ત તરીકે જુઓ છો, એવા જોનારા આપ છો એમ નથી. અમે પણ આપને એમ જોઈએ છીએ, આપ પણ એમ જોવો છો એવા અમે આપને જોઈએ છીએ, એમ બીજું છે. ભક્તિનો પ્રકાર જુદો, ચારસો ને વીસ છે, ચારસો બે. જે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરાવે એવું છેલ્લી પરાકાષ્ઠાનું ધ્યાન, તે ઉત્તમ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ છે કરીએ છીએ ને આપણે, એમાં પર્યુષણના દિવસોમાં એ તો પ્રતિક્રમણનો પાઠ બોલવાની વિધિ છે. એ ખરેખર પર પ્રતિક્રમણ નથી. એટલા માટે ખરીને શરૂ કરી શકાય એમ છે. માય પ્રતિક્રમણ એટલે પાછા આવડવું. તેનાથી પાછા આવડવું સામાન્ય માણસો એવું સમજે છે કે પાપથી પાછા વળવું, એમ નહીં. સર્વ પ્રત્યે સર્વ પ્રકારના દોષથી વિભાવથી પાછા વળવું અને સ્વભાવમાં આવવું એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. એ ખરેખર પ્રતિક્રમણ છે. સમયસારમાં તો એવા પ્રતિક્રમણને અમૃત કુંભ કયો છે, અમૃતનો ઘડો કયો છે, અને જે શુભ ભાવરૂપ પ્રતિક્રમણ છે એને વિષકુંભ કયો છે, આવે છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં. વિષકુંભ કયો છે પાઠને, શુભ ઉપયોગને વિષકુંભ કયો છે, આવી આવી વાત લીધી છે. કડક પડે એવી છે. તમે એમ કે છે કે તમે રાગમાં વિભાવમાં ઘેર દેખાય છે, આત્માનું જે જીવન આનંદ ને શાંતિ એનું અમૃત છે, એનો નાશ કરનાર જે રાગ એ તો ઝેર સમાન છે, એમ બીજું છે. આવું જે સ્વરૂપમાં સ્વભાવરૂપ પરિણમન, રાગ વિનાનું વિતરાગી પરિણમન, તેને પ્રતિક્રમણ કહે છે. અને એ સમ્યક દર્શન તે પ્રથમ પ્રતિક્રમણ છે, શરૂઆતનું પ્રતિક્રમણ છે. કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થતા જીવ અનાદિથી વિભાવથી પાછો વળે છે, પ્રથમમાં પ્રથમ પાછો વળીને એની ચાલ બદલાય છે, એ સ્વભાવ તરફ ઢળતું પરિણમન થઈ ગયું છે, એ પહેલું પહેલું પ્રતિક્રમણ ક્યાંથી શરૂ થયું? મુનિરાજ જે કેવળ જ્ઞાન દશા પ્રાપ્ત કરે ત્યારે એને જે શુક્લ ધ્યાનની શ્રેણી હોય છે, સ્વરૂપ સ્થિરતાના જે પરિણામ છે શુક્લ ધ્યાનના, તેને છેલ્લી પરાકાષ્ઠાનું, ઊંચામાં ઊંચી કક્ષાનું, છેલ્લી હદનું ધ્યાન, તેને ઉત્તમ પ્રતિક્રમણ કહેવામાં આવે. એ ધ્યાનના વિતરાગી પરિણામ છે સ્વરૂપ સ્થિરતાના, અને ઉત્કૃષ્ટ પરિણામ છે. તેથી તે પ્રતિક્રમણ સૌથી ઉત્તમ છે. એવું પ્રતિક્રમણ થયા પછી તેવો જ્ઞાન પ્રાપ્ત કરનાર જીવ કદી પણ રાગ દશામાં આવતા નથી, એને કદી રાગ થતો નથી, એને કદી રાગ થતો નથી. એટલે એટલા પાછા વળી ગયા પૂરેપૂરા કે હવે પાછા રાગમાં આવે એવી સ્થિતિ એમની રહેતી નથી. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે જેમ શેણ્યો શેકીને ડાળીઓ કરે, શેણ્યો શેકાઈને ડાળિયાનો દાણો થાય પછી વાવે તો ઉગે નહીં, એની જે ઉગવાની સ્થિતિ ખલાસ થઈ ગઈ, એમ જે પૂર્ણ સાધક દશાની છેલ્લી હદે પહોંચીને સિદ્ધ થાય, સાધને સાધે એવું સાધ્યને સધાઈ જાય, એને પછી બાધક જે રાગ દશા ને એનું ફળ જન્મ મરણ એને કદી થાય નહીં. મોક્ષને માને છે આ લોકો, અન્ય મતમાં મોક્ષને માને છે, પણ ભગવાનને જન્મ હોય એમ પણ માને છે. અહીંયા 24 તીર્થંકર થાય છે તો અહીંયા 24 અવતાર થાય છે, આંકડો એનો એ રાખો, ફેરફાર આટલો જ રાખો. ભાઈ કદી મુક્ત આત્માને જન્મ મરણ હોય, મુક્ત આત્મા હોય એ મુક્ત આત્મા છે કે સંસારી આત્મા છે? જો એને સંસારી કહેશો તો એને ભગવાન કહેવામાં બાધા આવશે, અને જો એને જન્મ કહેશો તો એને મુક્ત આત્મા કહેવામાં બાધા આવશે. બે વાત એક સાથે રહી શકશે? વળી કદી ભગવાનની ભક્તિ થી ભગવાન ફૂલાય એ વાત પણ સંભવિત છે? એ જણે બહુ સારો દ્રષ્ટાંત આપ્યો છે કોઈ ગ્રંથમાં કે તમારા ઘરની કીડીઓ જે તમારા ઘરમાં રહેતી હોય એ એમ માને કે આ અમારું ઘર છે, તમે એમ માનતા હોય અમારું ઘર છે, પણ એ એમ માને છે કે અમારું ઘર છે. એમાં માનવામાં તો કોઈ રોકી શકે એવું નથી, અને રીએ છે એ હકીકત છે. હવે એ બધી કીડીઓ ભેગી કરતા બધી કેવી વિચાર કરે કે આપણે સાકરનો એક એક કણ ભેગો કરીને ગાંગડો બનાવવો, અને જે ઘરમાં આપણા રીએ છે મકાન માલિક એને આપણે એના ચરણે ભેટ કરવો, તો તમે કેટલા રાજી થાવ? તમારા ઘરમાં હાકરના ડબ્બા ભર્યા હોય અને તમે ધારો તો હાથો નું કારખાનું ખરીદી શકો એમ હો. હવે એ બધી ચીડીઓ ભેગી થઈને એમ કે આપણે એક આંગળો અમને ભેટ કરો, બધા ભેગા થઈને એટલો પરિશ્રમ કરો, એટલો પરિશ્રમ કરો, એ ખાતર નો આંગળો એને ભેટ આપો, ખુશી થઈ જશે. એમ આ રાગી પ્રાણીઓના રાગની ભક્તિથી ભગવાન ખુશી થાય એ આશાસ્પદ વિષય છે. કદી એવા ક્ષુલ્લક શુદ્ર પરિણામ વાળા ભગવાનને શીતળવાનું જોઈએ અને સ્વીકારવા જોઈએ, એવી ઉપાધિ વાળા પણ એને માનવા ન જોઈએ અને સ્વીકારવા જોઈએ. કેવળ જ્ઞાન દશા છે ને એ ભગવાન દશા, ભગવંત દશા છે. અરિયંત દશા તે ભગવંત દશા છે. જેને ભવ અંત છે તે ભગવંત છે, જેને ભવ અંત છે તે ભગવંત છે. ભવનું કારણનો ક્ષય કર્યો છે એને, ભવના કારણનો પરિણામમાંથી ક્ષય કરી નાખ્યો છે. એવી જે સ્વરૂપ સ્થિરતાની છેલ્લી પરાકાષ્ઠાનું ધ્યાન તેને શાસ્ત્ર પરિભાષામાં ઉત્તમ પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. આ મહામુનિરાજે એવું પ્રતિક્રમણ કર્યું કે દોષ ફરીને કદી ઉત્પન્ન જ ન થયા. એક શ્રેણી માની દીધી કે જેના પરિણામે વિતરાગતા થઈને કેવળ જ્ઞાનનો આખો સાગર ઉછળ્યો, અંદરમાં જે જ્ઞાનનો સાગર ભર્યો હતો એ સાગર મધ્યબિંદુમાંથી ઉછળ્યો, જેમ ભરતી આવે મધ્યબિંદુમાંથી સમુદ્રની, એ ભરતીને કોઈની તાકાત નથી કે સમુદ્રની ભરતીને કોઈ ખાળી શકે, રોકી શકે. એ મુનિરાજના ધ્યાનથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થવાની પરિસ્થિતિ છે. હા, કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે એ વિષયમાં મુનિરાજનો બોલ છે, સાફ ચાલી રહ્યું છે. પછીનો પણ એવો જ બોલ છે.